वसुदेव सुतम् देवम् कंसचारुरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदावसन्तम् हृदयारविन्दे भवम् भवानी सहितम् नमामि भवम् भवानी सहितम् नमामि।
દેવર્ષિ નારદજીએ પોતાના ભક્તિ દર્શનની અંદર પોતાના અનુભવના આધાર પર પરમાત્માની ભક્તિ વિશે કેટલાક વિચારો પ્રદર્શિત કર્યા છે અને તે ગ્રંથનું નામ નારદ ભક્તિ સૂત્ર ગણાય છે। સંસ્કૃત ભાષામાં ભક્તિ વિશે સૂત્રોમાં રજૂઆત પામ્યા હોય તેવા બે ગ્રંથો પ્રસિદ્ધ કરાય છે। એક તો શાંડિલ્ય મુનિનો શાંડિલ્ય ભક્તિ સૂત્રનો ગ્રંથ અને બીજો દેવર્ષિ નારદજીનો નારદ ભક્તિ સૂત્ર નામે ઓળખાતો ગ્રંથ। પ્રમાણમાં બંને ગ્રંથો ઘણા નાના છે। સૂત્ર તેને કહેવાય જે કેટલીકવાર ક્રિયાપદવાળું પણ ન હોય, કેટલીકવાર એમાં નામ પણ ન હોય, છતાં પણ સાર હોય, શ્લોકો ન હોય, શ્લોક સિવાયના નાના નાના વાક્યો જેમાં અનુભવનું પાથું ભરવામાં આવ્યું હોય તેને સૂત્ર કહેવામાં આવે છે। જેવી રીતે બ્રહ્મસૂત્ર ગ્રંથની રચના સૂત્રના સ્વરૂપમાં છે તેવી રીતે સાંખ્ય યોગ ન્યાય આ બધા જે દર્શનો છે એ દર્શનો પણ સૂત્રોની અંદર જ રજૂઆત પામ્યા છે અને ભક્તિ દર્શન જે કહેવાય તેમાં પણ નારદ ભક્તિ સૂત્ર શાંડિલ્ય ભક્તિ સૂત્ર તે પણ સૂત્રોમાં લખવામાં આવ્યા। ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા રામાયણ મહાભારત ભાગવત ઇત્યાદિ જે ગ્રંથો છે તે સૂત્રોમાં રચાયા નથી પરંતુ શ્લોકોમાં રચાયા। સૂત્ર અને શ્લોકની વચ્ચે ઘણો મહત્વનો તફાવત હોય છે। તો દેવર્ષિ નારદજી પોતાના ભક્તિ દર્શન અથવા ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આપતા એમ કરે છે કે ભક્તિ બે પ્રકારની। નારદજી કહે છે કે એક તો ગૌણી ભક્તિ છે, એક મુખ્ય ભક્તિ છે। ગૌણી ભક્તિ એટલે ભક્તિનો આરંભનો પ્રકાર, ભક્તિને જગાવવા માટેના સાધનોનો સમાવેશ જેની અંદર કરવામાં આવે છે તે ગૌણી ભક્તિ કહેવાય। જેમ કે મંદિરમાં જવું, દેવદર્શન કરવા, સત્સંગમાં સામેલ થવું, કથા વાર્તાનું શ્રવણ કરવું, સંત પુરુષોની સન્નિધિનું સેવન કરવું, સંત પુરુષોનું સમાગમ કરવો, તેમની સેવા કરવી, ભક્તિ વિશેના જે ઉત્તમ પ્રકારના ગ્રંથો હોય તે ગ્રંથોનું વાંચન કરવું, શ્રવણ કરવું, ચિંતન મનન કરવું, ભગવાનના જે ભક્તો થઈ ગયા હોય તે ભક્તોએ રચેલા ભજનોને ગાવા, તે ભક્તોએ રચેલા ભજનોને સાંભળવા, તેના ઉપર વિચાર કરવો, તીર્થો જેટલા પણ હોય તે તીર્થોનો પ્રવાસ અથવા તીર્થોની યાત્રા કરવી, આ બધા ભક્તિના શરૂઆતના સાધનો માનવામાં આવે છે। તિલક કરવું, કંઠી બાંધવી, કીર્તન કરવું, આ બધા જ સાધનો દ્વારા દેવર્ષિ નારદ કહે છે કે ભક્તિ જાગવી જોઈએ, આ ભક્તિને જગાડવા માટેના સાધનો। એટલા માટે એને દેવર્ષિ નારદજી ગૌણી ભક્તિ કહે છે। ગૌણી ભક્તિનો આધાર લેવાથી ધીરે ધીરે પછી પરમાત્માની પ્રેમ ભક્તિ જેને દેવર્ષિ નારદજી રાગાત્મિકા ભક્તિનું નામ પણ આપે છે. વલ્લભાચાર્યજીએ જેમને પ્રેમ લક્ષણા ભક્તિ કરી, રાગાત્મિકા ભક્તિ જેનો આત્મા પરમાત્માને માટેનો રાગ છે તેવી ભક્તિ, તે રાગાત્મિકા ભક્તિનો ઉદય પાછળથી થાય. તો જુદા જુદા જે ભક્તિને નામે શરૂઆતના સાધનોનો આધાર લેવામાં આવે છે, તે શરૂઆતના સાધનો છેવટે માનવની ચિત્તવૃત્તિને વિશુદ્ધ કરવા માટે અને વિશુદ્ધ થયેલા હૃદયની અંદર પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ કરવા માટે છે, એમ નારદજીનું પોતાનું મંતવ્ય છે. દેવર્ષિ નારદજી ભાગવતના આરંભમાં પોતાનો આ જે અભિપ્રાય છે એ અભિપ્રાય એક નાની સરખી પોતાના જીવનની કથાના રૂપમાં રજૂ કરે છે. નારદજી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત શ્રીમદ ભાગવતના આરંભમાં કહેતા જણાવે છે કે જ્યારે નાની અવસ્થા મારી હતી ત્યારે મારી માતા સંતોનો સમાગમ કરતી, સંતોની સેવા કરતી અને સંતોના આશ્રમમાં રહીને જુદા જુદા સંતો ત્યાં ચાતુર્માસ કરવાને માટે પધારતા, તે સંતોની સેવાનું સમસ્ત કાર્ય મારી માતાજી માતા સંભાળતી. હું તો ઘણો નાનો હતો, પરંતુ તે વખતે જે સંતો આશ્રમની અંદર આવતા તે સંતોની કથા વાર્તાનું શ્રવણ કરવાનો મને અનુરાગ જાગ્યો. તે સંતોના શ્રીમુખથી હું પરમાત્માના મહિમાની વાતો સાંભળતો અને તેમના સદુપદેશોના શ્રવણથી મારા મનમાં વિશ્વાસ થતો જતો હતો કે સંસારની અંદર જો મેળવવા જેવી કોઈ વસ્તુ હોય તો તે પરમાત્મા જ છે. પરમાત્માને પામવાથી, પરમાત્માની સાથે સંબંધ બાંધવાથી, પરમાત્માના પ્રેમને જીવનમાં જગાવવાથી માનવનું સાચું કલ્યાણ થઈ શકે છે એવો વિશ્વાસ સંતોના સદુપદેશના શ્રવણથી મારા મનમાં આપોઆપ જાગ્યો. એક દિવસ એવું બન્યું કે મારી માતા દૂધ દોવાને માટે ગાયની પાસે અંધકારમાં જતી હતી. રસ્તામાં સાપના કરડવાથી મારી માતાનું તત્કાળ મૃત્યુ થયું. મેં પ્રસંગને દુઃખથી નહીં સુખથી પણ તટસ્થતાપૂર્વક બતાવી લીધું. મને એમ થયું કે મારી માતા મારા પ્રત્યે મમતા રાખતી હતી, મને પણ માતામાં મમતા હતી, તો પ્રભુએ મમતાના આ એક આવરણને હવે દૂર કર્યું અને મને પોતાની તરફ પૂર્ણપણે પરમાત્મા ખેંચવા માગે છે. હું એકલો પડી ગયો. માતાના મૃત્યુ પછીથી મારું કોઈ સ્વજન રહ્યું નહોતું, એટલે હું અરણ્યમાં નીકળી પડ્યો. આશ્રમનો ત્યાગ કરી નાની ઉંમરમાં સંતોનો જે સદુપદેશ મેં સાંભળ્યો હતો તે સદુપદેશના સાર સ્વરૂપે સંસારની અસારતાનું ભાન મને પૂરેપૂરું થઈ ગયું. પરમાત્માનું ધ્યાન બરાબર મારા મનની અંદર લાગી ગયું હતું. મને એમ થતું હતું કે હવે સમસ્ત જીવન પરમાત્માની શ્રદ્ધા ભક્તિથી સંપન્ન બનાવીને પરમાત્માના દેવ દુર્લભ દર્શનને માટે પસાર કરવું જોઈએ. પરમાત્માના ગુણાનુવાદ ગાતા ગાતા, પરમાત્માની પ્રાર્થના કરતા કરતા, પરમાત્માનું ચિંતન મનન કરતા કરતા હું અરણ્યમાં આગળ ને આગળ વધતો ચાલ્યો અને એમ કરતા કરતા એકાંતરણ્યમાં એક જલાશય આવ્યું. એ જલાશયની પાસે એક વિશાળ વૃક્ષ હતું. એ વિશાળ વૃક્ષની સઘન છાયામાં હું બેઠો અને ત્યાં બેસીને મેં પરમાત્માની પ્રાર્થના કરવા માંડી. પરમાત્માનો પ્રેમ મારા પ્રાણની અંદર જાગી ગયો હતો. પરમાત્માની ભક્તિ મારા રોમ રોમમાં ઉછાળા મારતી હતી. સંતોની સંગતિના પરિણામ સ્વરૂપે પરમાત્માને પામવાને માટે મારું દિલ આકુળ વ્યાકુળ અથવા બેચેન બની ગયું હતું. એટલે વૃક્ષની શીતળ છાયામાં બેસીને સંતોના ઉપદેશને અનુસરી મેં પરમાત્માનું ધ્યાન કર્યું. ધ્યાન કરતા કરતા મારું હૃદય એકદમ બેચેન વ્યાકુળ બની ગયું. મને એમ થયું કે પરમાત્માના દર્શન ક્યારે થશે. પરમાત્માના દર્શન દ્વારા મારું જીવન ક્યારે કૃતાર્થતાનો અનુભવ કરશે. પ્રાણ એકદમ તલપાપડ બની ગયો, રોમે રોમની અંદર રાગની રાગીણીઓ વાગી ઉઠી, અને એ અવસ્થામાં પરમાત્માનું સ્મરણ કરતા કરતા પરમાત્માની પ્રાર્થનાનો આધાર લેતા લેતા મારું બાહ્ય ભાન ક્યારે ચાલી ગયું, આજુબાજુના વાતાવરણનો મને ખ્યાલ રહ્યો, દેહભાન પણ મારું લુપ્ત બની ગયું, એક પ્રકારની ભાવ સમાધિની અવસ્થાનો અનુભવ મને થયો. અને તે ભાવ સમાધિની અવસ્થામાં મેં જોયું મારી આગળ ભગવાનનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. ભગવાનના તે દિવ્ય સ્વરૂપના દર્શનથી મને એક પ્રકારની ઊંડી શાંતિનો અનુભવ. મને એમ થયું કે મારે જીવનમાં જે જોઈતું હતું તે પ્રાપ્ત થયું. કેટલાક વખત સુધી પરમાત્માના તે સ્વરૂપનું દર્શન થયા પછી વળી પાછો મને જાગૃતિ અવસ્થાનો અનુભવ થયો, દેહભાન વળી પાછું પ્રાપ્ત થયું. અને જ્યારે દેહભાન પ્રાપ્ત થયું ત્યારે મને એમ થયું કે હજુ પણ જો ભગવાનના સ્વરૂપનું દિવ્ય દર્શન મને થયા કરે તો કેટલું સારું. ફરી પાછો મેં પ્રયત્ન કર્યો પરમાત્માના સ્વરૂપમાં મારા મનને જોડવાને માટે, પરમાત્માનું દર્શન ફરીવાર થાય એને માટે પ્રાર્થનાઓ કરવા માંડી, રુદન કરવા માંડી. પરંતુ પછીથી પરમાત્માનું તે દિવ્ય સ્વરૂપ મારા મનની આંખ આગળ આવ્યું નહીં, વાકુળ વ્યાકુળ બનીને પોકાર કરવા લાગ્યો. ત્યારે એકાએક આકાશવાણી થઈ, તે વર્ષે નારદજી, તમને મારા દર્શનનો લાભ મળ્યો, પરંતુ હવે તે દર્શનનો લાભ આ જન્મમાં ફરીવાર પ્રાપ્ત થઈ શકશે નહીં. તમે સંસારમાં વિચરણ કરો અને સંસારમાં વિચરણ કરતા કરતા જીવોને પરમાત્માનો રસ્તો બતાવો, સન્માર્ગે વાળો. એમ કરતા કરતા તમારું આ શરીર છૂટી જશે અને પછી બીજા જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર તરીકે તમે અવતરશો. તે વખતે નાનપણથી જ પૂર્વજન્મના સંસ્કારોને પરિણામે મારી કૃપાથી તમને પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થશે અને નાનપણથી જ તમે મારું દર્શન કરશો. કોઈપણ પ્રકારના પ્રયત્ન વગર હું તમારી સામે મારા દિવ્ય સ્વરૂપને ધારણ કરીને ઉભો રહીશ. આકાશવાણીના શ્રવણથી દેવર્ષિ નારદજીને સંતોષ થયો, શાંતિ થઈ. પ્રભુના નામના ગુણાનુવાદ ગાતા ગાતા દેવર્ષિ નારદ પછી સંસારમાં વિચરણ કરવા લાગ્યા. અને આકાશવાણીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે કાળાંતરે એમનું શરીર છૂટી ગયું. બીજા જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર તરીકે વળી પાછો એમનો પ્રાદુર્ભાવ થયો અને તે જન્મમાં નાનપણથી જ પરમાત્માની પ્રેમ ભક્તિથી સંપન્ન બનીને પરમાત્માનું દર્શન કરવાની એમની ઈચ્છા થઈ અને નાનપણથી ચારે તરફ જગતની અંદર, ચરાચર જગતની અંદર પરમાત્માની ઝાંખી એમને માટે સહજ બની. પરમાત્માના દર્શનથી એમનું જીવન કૃતાર્થ. એટલે નારદજી કહે છે કે પરમાત્માની ભક્તિ જેને કહેવાય તે તો પરમાત્માને માટેનો રાગ છે, એવો રાગ છે, એવો પ્રેમ છે, જે જીવનમાં એકવાર જાગી જાય તો પરમાત્મા સિવાય જ્યાં સુધી પરમાત્માને પામી ન શકાય ત્યાં સુધી મનુષ્યને જંપીને બેસવાના, ચેન પડવા જ નહીં. દેવર્ષિ નારદને પોતાના જીવનમાં પરમાત્માને માટેના તેવા અસાધારણ પ્રબળ પ્રેમનો અનુભવ થયો અને એ પછીથી પોતે નારદ ભક્તિ સૂત્ર ગ્રંથની રચના કરી. એટલે એમાં ભક્તિની વ્યાખ્યા જ દેવર્ષિ નારદજી એવી આપે છે, ભાવ ન હોય તો ભક્તિ બની શકે, પ્રેમ ન હોય તો ભક્તિ થઈ શકે. કોઈ પણ ભક્તિનું મંદિર હોય તો એનો દેવ પ્રેમ છે. જેવી રીતે કોઈ પણ મંદિરમાં દેવ તો હોવા જ જોઈએ, દેવ સિવાયનું મંદિર સાચા અર્થમાં મંદિર અથવા પૂર્ણ મંદિર ગણાય નહીં, તેમ ભક્તિનું જે ભાવ પ્રધાન મંદિર છે એના દેવતા પ્રેમ છે. પરમાત્માને માટેનો પવિત્રતમ પ્રેમ, એ પ્રેમનો પ્રાદુર્ભાવ ન થાય ત્યાં સુધી પરમાત્માની ભક્તિનું મંદિર અધૂરું જ રહી જાય. એટલે નારદજી કહે છે સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ તો પરમાત્માની અંદર પરમાત્માને માટેનો પરમ પ્રેમ થવો તે છે. પરમ પ્રેમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભક્તિના સાધનો અધૂરા ગણાય. અને ભક્તિ કર્યા જ કરવી. નામ જપ કરતા હોઈએ, મંદિરોમાં જતા હોઈએ, દેવ દર્શન કરતા હોઈએ, તીર્થાટન કરતા હોઈએ, ઘણા માણસો કરે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે બધા જ માણસોના હૃદયની અંદર પરમાત્માને પામવાને માટે દેવશ્રી નારદજીના જેવો રાગ પેદા થાય નથી. કરવાને ખાતર કરતા હો, યાંત્રિક રીતે બધું ચાલતું હોય, એક બાજુ પરમાત્માનું સ્મરણ પણ ચાલતું હોય, બીજી બાજુ સંસારના વિષયોનું ધ્યાન અથવા સ્મરણ પણ ચાલતું હોય, ડબલ ટ્રાફિક ચાલતો હોય, સ્મરણ પણ કાંઈ એકલા પરમાત્માનું જ થઈ રહ્યું હોય તે નહીં, માળા હાથમાં ફરતી હોય, મન વળી બીજે જ ફરતું હોય, બીજા જ વિષયોનું ચિંતન મનન કર્યા કરતું હોય, તો જ્યાં સુધી પરમાત્માના સ્મરણ મનનની અંદર મન મશગુલ ના બની જાય, મગ્ન ના બની જાય અને પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત બનેલો પ્રાણ પરમાત્માના દર્શનને માટે આકુળ વ્યાકુળ બનીને તનસવાના માટે પરમાત્માની તરસ જ્યાં સુધી જીવનમાં લાગે નહીં ત્યાં સુધી ભક્તિ જાગી એમ દેવશ્રી નારદજી માનતા નથી. ભક્તિ એક એવી વસ્તુ છે કે જે દ્વારા માનવ પરમાત્માને જ ભજતો થઈ જાય, પરમાત્મામાં જ પ્રેમ કરતો થઈ જાય, પરમાત્માની જ શ્રદ્ધા ભક્તિથી સંપન્ન બની જાય છે. અને એમ થાય છે કે મારા જીવનમાં એવો સમય ક્યારે આવશે જ્યારે હું પરમાત્માના દેવ દુર્લભ દર્શનને પામી શકીશ. જેવી રીતે શ્રીમદ રાજચંદ્રજી પોતાના પદોમાં એક ઠેકાણે આદર્શ ભક્ત અથવા આદર્શ સાધકની ભાવના કેવી હોય તેનું ચિત્ર પ્રસ્તુત કર્યું છે. સુંદર રીતે લખ્યું છે કે મારા જીવનમાં એવો અમૂલક અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે હું સમસ્ત પ્રકારની અવિદ્યાની ઉપાસનાની ગ્રંથિઓનું ભેદન કરી અને નિર્ગ્રંથ અવસ્થાને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીશ. ક્યારે મારા જીવનમાં આવો સમય આવશે કે જ્યારે હું પરમાત્માનો સાક્ષાત્કાર કરીશ, આત્માનો અનુભવ કરીશ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શ્રીમદ રામચંદ્ર ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. અત્યારે તો બધી ગ્રંથિઓ ઘણી જીવને બાંધીને પડેલી છે. અહંકારની ગ્રંથિ, રાગ દ્વેષની ગ્રંથિ, મમતાની ગ્રંથિ, કામની ગ્રંથિ એટલે ગાંઠ, ક્રોધની ગ્રંથિ ગાંઠ, રાગ દ્વેષની ગ્રંથિ, અનેક પ્રકારની લૌકિક પારલૌકિક વાસનાઓ તૃષ્ણાઓની ગાંઠો જીવને બાંધી વળી છે. આ બધી જ ગાંઠોનું ભેદન કરીને, ગ્રંથિઓને તોડી નિર્ગ્રંથ અવસ્થાની પ્રાપ્તિ કરીને પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે કરીશ? અપૂર્વ અવસરો એવો ક્યારે આવશે? સર્વસબંધનું બંધન તીક્ષ્ણ ભેદી વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આત્મદર્શનને માટેની તાલાવેલી, પરમાત્માના સાક્ષાત્કારને માટેની જંગલ, પરમાત્માના દર્શનને માટેની તલ પાપરતા, આકુલ વ્યાકુળતા, પરમાત્માના નિર્ગુણ રૂપના અનુભવને માટેની વ્યાકુળતા અથવા પરમાત્માના સગુણ સ્વરૂપને જોવાની આકુલ વ્યાકુળતા, વસ્તુ તો એક જ છે. પરમાત્માના સગુણ સ્વરૂપનું દર્શન કરવાની ભાવના થાય અથવા પરમાત્માના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ કરવાની ઈચ્છા થાય, પરમાત્માના અનુભવની જે ઈચ્છા છે અને અદમ્ય ઈચ્છા છે તેને ભક્તિ કહેવા આવે છે. દેવશ્રી નારદજીના અભિપ્રાયને અનુસરી એક એવો પ્રેમ છે જે માનવને શાંતિથી બેસવા દે. આપણે જોઈએ છીએ કે સંસારમાં કોઈને માટે આપણને પ્રેમ થાય તો પછી આપણને તેનાથી દૂર રહેવાનું ગમતું નથી. એમ થાય કે જેને માટે પ્રેમ છે તેને આપણે મળીએ તો બહુ સારું, વહેલી તકે મળીએ તો સારું, તેની સાથે વાતચીત કરીએ તો સારું, તેના સુંદર સ્વરૂપને જોઈએ તો બહુ સારું, તેની વાણીનું શ્રવણ કરીએ તો બહુ સારું,
એમ થયા કરે.
દૂર રહેવું પડે તો રહીએ, પરંતુ દૂર રહેવાનું આપણને પસંદ પડતું નથી, પ્રિય લાગતું. આપણે બધા જ કિમિયાઓ કરીએ છીએ જેથી જેના ઉપર આપણને પ્રેમ હોય તેની પાસે આપણે રહી શકીએ, અને રહ્યા પછીથી પણ હંમેશા આપણને ઈચ્છા થાય છે કે અત્યારે જેને માટે આપણને પ્રેમ છે તેની પાસે રહેવાનું સૌભાગ્ય તો સાંપડ્યું, પરંતુ હવે તેનાથી પાછા છૂટા ન પડે. તે હંમેશા સાથે, આપણે પણ તેની હંમેશા સાથે, કોઈ દિવસ છૂટા ન પડી આવી ભાવના થાય છે. ત્રીજી ભાવના એવી થાય છે પ્રેમ જાગ્યા પછીથી, જેને માટે પ્રેમ જાગે છે એને માટે ફના થઈ જવાની વૃત્તિનો ઉદય થાય, એને માટે કુરબાન થવાની વૃત્તિ. અને એમ થાય કે એ પણ આપણી ઈચ્છામાં પોતાની ઈચ્છા મિલાવી દે અને આપણે પણ એની ઈચ્છામાં આપણી ઈચ્છા મિલાવી દે, એક થઈને જીવીએ. કોઈ ભેદ રહે જ નહીં, મનનો ભેદ રહે જ નહીં, આત્માનો ભેદ રહે જ નહીં, આવી એક ભાવના. પ્રોપ્રાઇટરશિપ, માલિકી પણ પોતાનું જતું કરીને તેના ઉપર તેને પ્રિય માનવાની ભાવના, તેને જે પસંદ તે આપણને પસંદ, આપણને જે પસંદ તેને પસંદ, આ પ્રકારની ભાવના જીવનની અંદર જોર પકડે છે. તો સૌથી પ્રથમ તો તેને મળવાનું હોય, જેના પ્રત્યે પ્રેમ હોય તેને મળવા માટે આપણે બને તેટલા બધા પ્રયત્નો કરીએ. તો એવી જ રીતે જો પરમાત્માને માટેનો પ્રેમ જીવનમાં જાગીએ, જપ કરવાથી જાગીએ, તપ કરવાથી જાગીએ, વ્રત કરવાથી જાગીએ, સંતોના શુભાશીર્વાદ પ્રાપ્ત કરવાથી પણ જાગે, પૂર્વના સંસ્કારો જો સારા હોય તો નાનપણમાં ધ્રુવ, પ્રહલાદ, સુખદેવજીની પેટે આપોઆપ વારસામાં પણ તે પ્રેમ આપણને પ્રાપ્ત થાય અને તે પ્રેમ જાગે, પૂર્વજન્મના સુસંસ્કારોના સુપરિણામ સ્વરૂપે પણ જાગે, પ્રાર્થના કરવાથી પણ જાગે, સંતોના આશીર્વાદથી પણ જાગે, ગ્રંથોના અધ્યયનથી પણ ધીરે ધીરે પ્રેમ જાગે. કોઈ જીવનમાં એવો પ્રસંગ બને દુઃખનો, રાગ દૂર થવાનો, એનાથી પણ જાગે. ઘણા ઘણા બધા કારણો હોય છે કે જે કારણોને લીધે જીવ પરમાત્મા તરફ વળવા માટે તૈયાર થાય અને પછી પરમાત્માનો પ્રેમ એના જીવનમાં જાગે, એને પરમાત્માને મળવા માટેનું મન થાય. પણ જ્યારે પણ પરમાત્માને મળવા માટેનું મન થાય ત્યારે એ ભક્તના જીવનમાં એક પ્રકારની તરસ પેદા થઈ જાય. ઉનાળાના દિવસો હોય, મુસાફરી કરતો હોય પ્રવાસી, ચારે તરફથી વૈશાખ અને ગ્રીષ્મની લૂ વાતી, મધ્યાહ્નનો સમય, માર્ગમાં ક્યાંય ઝાડ દેખાતું જ ન હોય, બળું બળું આખી ધરતી થઈ રહી હોય, એનું આખું શરીર પણ બળું બળું થતું હોય, તેવી વખતે આ પ્રવાસી તાપથી તો સંતપ્ત હોય જ પણ પીપાસાથી પણ પીડિત હોય, એને તીખી તરસ લાગી હોય, એ ચારે તરફ જોતો હોય કે ક્યાંય પરબ દેખાય છે, ક્યાંય કૂવો દેખાય છે, ક્યાંય નદી દેખાય છે, ક્યાંય નાનું સરખું ઝરણું પણ જોવા મળે છે, તેની પાસે હું જોઉં, બેસું, પાણી પીઉં, તરસ બહુ જ લાગે છે. એવી તરસ લાગી છે કે હવે રહેવાતું નથી, ખાધા વગર રહેવાશે, પાણી વગર રહેવાય. બે ઘૂંટડા પણ જો પાણી અત્યારે મળી જાય તો નવું જીવન આવી જાય. વળી પાછો રસ્તો આગળ ઉનાળાના દિવસોના મધ્યાહ્ન સમયે કાપીએ, જો કોઈ વૃક્ષ મળી જાય શીતળ છાયા મળે તો ઘડી બે ઘડી વિશ્રામ પણ કરી લઈએ. આ માર્ગ એવો છે જેમાં કોઈ વૃક્ષ પણ દેખાતું નથી, ઉજ્જળ ઉજ્જળ ચારે તરફ, જામનગર ને દ્વારિકાની વચ્ચે જેવી ધરતી છે ઉજ્જળ સૌરાષ્ટ્રની, કોઈ પણ વૃક્ષ નથી, એ જાતની ઉજ્જળ ધરતી દેખાય છે. જેવી રીતે ગુજરાતની અંદર ભાલ નળકંઠા વિસ્તારના અમુક ભાગો એકદમ રણ જેવા, અથવા તો બનાસકાંઠાના અમુક વિસ્તારો થરપારકર વગેરેના રણો, એમાં કોઈ વૃક્ષ જ નથી, તે જાતનો વૃક્ષ વગરનો પ્રદેશ છે. એકાદ વૃક્ષ જો દેખાઈ જાય જરા આરામ થઈ જાય, કેટલી લગન એને લાગે છે, એની આંખમાં કેટલી આતુરતા દેખાય છે, પાણીને જોવા માટે, જળાશયને જોવા માટે, વૃક્ષને વિલોકવા માટે અંતર આતુર આતુર થઈ જાય. અને જો એને દેખાઈ જાય કે દૂર કોઈ ઝાડ છે, દૂર કોઈ માણસ બેઠેલું દેખાય છે, દૂરથી કંઈક પાણીનું ઝરણું હોય કે પછી નદી હોય, પણ છે ખરો કોઈ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, તો એ જોવા માત્રથી હજુ એ પાણી પાસે તો પહોંચ્યો નથી, હજુ એણે પાણીને પીધું તો નથી, કેવળ દૂરથી પાણીનું દર્શન જ કર્યું છે. કદાચ તે પાણી ન પણ હોય, મૃગજળ પણ હોય, મૃગજળ હોય અને મૃગજળ એને પાણી જેવું દેખાઈ રહ્યું હોય, પણ એ પાણી છે એવો એને ભાસ, સાચો કે ખોટો થાય છે, એ ભાસ પણ એને એટલો બધો આનંદ આપે છે, એના પગમાં નવી શક્તિ આપે, એને થાક લાગ્યો હોય તો થોડા વખત માટે થાક ચાલે, વળી પાછો એ ચાલવા માંડે છે કે હમણાં હું પહોંચી જઈશ, આ પાણી જ્યાં દેખાય છે ત્યાં હમણાં પહોંચી જઈશ, આ વૃક્ષ દૂરથી દેખાય છે એની શીતળ સઘન છાયામાં જઈ અને હમણાં હું વિશ્રામ કરીશ, મારો બધો સ્થળ. તો એવી રીતે આ સંસારને પ્રવાસી નીકળેલો છે, ત્રણ તાપથી સંપર્ક, આધિ જાતિ વિપત્તિ, શરીરનો તાપ, મનનો તાપ, આત્માનો તાપ, આધિ ભૌતિક તાપ, આધિ દૈવિક તાપ, આધ્યાત્મિક તાપ, ત્રણ પ્રકારના તાપથી સંતપ્ત, બાળપણ તાપ, અંદર તાપ. આ તાપની અંદર સંતપ્ત થયેલો પ્રવાસી આ ભવાટવીમાં ન જાણે કેટલા વખતથી ભવ્યા કરે છે, એ કોઈ વૃક્ષની શોધમાં જ્યાં જવાથી એને શાંતિ સાથે, એ કોઈ સરિતાની તલાશમાં છે જ્યાં જવાથી એને શીતળ સુમધુર સુધા છલેલું પાણી પીવા મળે, એની શોધમાં છે, એ જોયા કરે છે ક્યાં મને શાંતિ મળે, ક્યાં મને સુખ મળે, ક્યાં મને આનંદ મળે, ક્યાં જઉં, ક્યાં બેસું, શું સાંભળું, જેનાથી આ મારો તાપ છે, યુગોનો તાપ છે, જન્મોનો તાપ છે, એ શાંત થઈ જાય, મારો આત્મા કૃતાર્થતા મળે, શું કરું. અને પછી એને સત્સંગરૂપી સરોવર પ્રાપ્ત થાય, પછી એને સંતરૂપી શીતળ વૃક્ષની પ્રાપ્તિ થાય, સદુપદેશ શ્રવણ કરે, ભક્તિને અપનાવે, અને પછી ભક્તિના માર્ગે આગળ ચાલતા ચાલતા જ્યારે સાચી ભક્તિનો ઉદય જેમ દેવર્ષિ નારદજીના જીવનમાં થયો તેમ એના જીવનમાં થઈ જાય, તો એનું જીવન પછી પ્યાસવાળું બને, તરસ એની આંખમાં, તરસ આંખમાં શાંતિ નહીં. તમે ભક્તની આંખને જુઓ, જ્યાં સુધી એને ભગવાન નહીં મળ્યા હોય ત્યાં સુધી એની આંખો તરસી તમને, તમને એમ લાગશે કે કંઈક અશાંતિ છે આંખની અંદર, સંતોષ નથી. વિષયી માણસોની આંખ પણ તરસી છે, તમે વિષયી માણસોની આંખને પ્રથમ નજરે જોશો તો લાગશે કે આમાં વિષયની તરસ છે, લોભની તરસ છે, મોહની તરસ છે, કામ વાસનાની તરસ છે, તરસ છીપી રહેતી નથી, તરસ આંખમાં પ્રગટ થાય છે, તરસ વાણીમાં પ્રગટ થાય, તરસ અલંચલનમાં પ્રગટ થાય, તરસ અભિનયમાં પ્રગટ થાય, તરસ દેખાઈ આવે છે. એવી રીતે તમે કોઈ સાધકને જુઓ, આધ્યાત્મિક માર્ગે પ્રવાસ કરનારા કોઈ પ્રવાસીને જુઓ, ભક્તને જુઓ, તેની આંખમાં તમને તરસ દેખાશે, એની વાણીમાં તમને તરસ દેખાશે, એના અભિનયમાં તરસ દેખાશે, તમને એમ લાગશે કે આ જીવ તરસ્યો છે, આ જીવ સંસારના સુખોની વચ્ચે રહે છે, સંસારના ભોગોપભોગોની વચ્ચે શ્વાસ લે છે, છતાં પણ એક પ્રકારની ઊંડી આત્માની તરસનો અનુભવ કરે છે. જેવી રીતે ગોપિકાઓ તરસનો અનુભવ કરે, ભગવાન શ્રી કૃષ્ણને માટે તરસી, ક્યારે વાસળી વાગે, ક્યારે ભગવાન કૃષ્ણની પાસે જઈએ, ક્યારે બધા જ કામો મૂકી દઈએ, બધા જ કામો કરતા કરતા પણ ગોપિકાઓનું મન ભગવાન કૃષ્ણ તરફ જ કેન્દ્રિત થયું, ઘરમાં રહેવા છતાં પણ મન ઘરમાં નહીં, પતિની પાસે વસવા છતાં પણ મન પતિની પાસે નહીં, પુત્રોની સાથે રહેવા છતાં પણ, પુત્રોની સારવાર કરવા છતાં પણ મન શ્રી કૃષ્ણચંદ્રના ચારું ચરણોની અંદર લાગેલું, ઘરમાં નહીં બહાર જ, અને જ્યાં વાસળીનું વાદન થતું ગોપિકાઓ બધું જ મૂકીને ચાલ્યા વગર રહી શકતી નહોતી, એટલો બધો પ્રેમ, એટલો બધો તરસા, એટલી બધી ભક્તિ, એટલો બધો રાગ, એટલો બધો ઉમંગ પરમાત્માને મળવાની માટે. એવી રીતે ભક્તના દિલમાં પણ એવો ઉમંગ જાગી જાય છે, ભક્તના દિલમાં પણ ભગવાનને મળવાની માટેની આતુરતા, વ્યાકુળતા, તરસ. આપણે ભક્તને કહીએ કેમ હવે તો ઘણું કમાવ છો ને, આનંદ છે ને અમેરિકામાં, ભક્ત સાચો હોય તો તર્ક છે, સાચું કહું બિલકુલ આનંદ છે. કમાવું પડે છે એટલે કમાઈ જશે. અમેરિકામાં રહીએ કમાઈએ નહીં તો કેવી રીતે રહી શકાય? જ્યાં પણ રહીએ ત્યાં રહીને કાંઈ ભિખારી થઈને રહેવાયું છે? કોઈકના આધારે કાંઈ જીવાયું છે? છોકરા છે આપણી સાથે જેમના સંબંધો છે તેમનું પણ આપણે ગુજરાન તો કરવું જ પડે. પણ સાચું જો કહું, મનની વાત કહું, તો મારું મન અમેરિકામાં નથી, મારું મન પ્રભુમાં છે. મને રાત દિવસ એમ જ થયા કરે કે જીવન ચાલ્યું જાય છે, પ્રભુની પ્રાપ્તિ ક્યારે થશે? પ્રભુના દર્શન થશે ત્યારે જ જીવન સફળ થઈ શકશે. આ વાતનું સ્મરણ રાત દિવસ મને અમેરિકાની ભૂમિમાં પણ થયા કરે છે. કોણ આવું કહે છે? આદર્શ ભક્ત કહે છે. અને હંમેશા અસંતોષ લાગ્યા કરે છે, હંમેશા એને તરસ લાગ્યા કરે છે, હંમેશા એને થયા કરે છે કે જે કરવાનું હતું તે હજુ મેં કર્યું. અને એની આંખ કલસાટ વાળી. હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી, પ્રભુ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી. ગોપિકાઓની ભાવ પ્રભુના દર્શન માટે પ્યાસી થઈ ગઈ છે. દેખ્યો ચાહત કમલ નૈલપો, કમળ જેવા જેના નેત્રો છે તે પ્રભુને જોવા માટે આંખો ચાહત ચાહે છે, ચાહના કરે છે અને ઉદાસ રહે છે. નિષદી ન રહત ઉદાસી, હરિ દર્શન કી પ્યાસી, અખિયા હરિ દર્શન કી પ્યાસી. કહું કે મન કી કોઈ ન જાને, લોગન કે મન હાસી, હરિ દર્શન કી પ્યાસી, અખિયા પ્રભુ દર્શન કી પ્યાસી, હરિ દર્શન કી પ્યાસી. હાયે ઉધો ફેરી ગયે આંગન, ડારી ગયે ગર્ભાસી. ગોપિકાઓ કહે છે ઉદ્ધવજી આવ્યા, ભગવાન કૃષ્ણના દૂત બનીને ભગવાન કૃષ્ણે ઉદ્ધવજીને મોકલ્યા, જરા ગોપિકાઓને શાંતિ આપી આવજો. મળી આવજો ઉદ્ધવજીને. ભગવાને એટલા માટે ખાસ તો મોકલેલા કે ઉદ્ધવજીને ખબર પડે કે પ્રેમ શું. ઉદ્ધવજીને પ્રેમ શું એની ખબર નથી, જ્ઞાન શું એની ખબર નથી. શાસ્ત્રોનું જ્ઞાન કેવું હોય તે ઉદ્ધવજીને ખબર, પણ પ્રેમ કેવો હોય તેનો પૂરેપૂરો પરિચય ઉદ્ધવજીને નહોતો. એટલે ઉદ્ધવજીને ભગવાને ગોપિકાઓની પાસે, એમની જે ટ્રેનિંગ કોલેજ હતી ગોપિકાઓની વ્રજભૂમિની, ત્યાં મોકલ્યા. જરા જોઈ તો આવો પ્રેમ કોને કહેવાય. અને ઉદ્ધવજી ગયા પણ ગોપિકાઓની પાસે જઈ અને ઉદ્ધવજીએ જ્ઞાનની જ વાતો કરાવી. તમે શું કામ શું કરો છો? ચારે તરફ ચરાચરમાં જળ ચેતનાત્મક જગતમાં, નીચે ઉપર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સર્વત્ર પરમાત્મા સિવાય તો કાંઈ છે નહીં. વાસુદેવ સર્વમ ઇતિ, આ બધું ભગવાન વાસુદેવ જ છે, પ્રભુ છે, જે જે જુએ છો તે બધું. અને તમે વળી ભગવાન કૃષ્ણને મળવાની આટલી બધી કામના કરી રહ્યો છો, કૃષ્ણ ક્યાં નથી તે તો કહો. અને છતાં પણ ગોપિકાઓએ કહ્યું કે ઉદ્ધવજી આ તો બધું અમે પહેલેથી જ સમજીએ છીએ, આમાં અમારે નવું કાંઈ સાંભળવાનું છે? અમે આ બધું જ જાણીએ છીએ. બ્રહ્મ એ વૈદમ અમૃતમ પુરસ્તાત બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણ તશ્ચોત્તરે અધશ્ચોર્ધ્વમ પ્રશ્નુતમ બ્રહ્મ એવમ ઇદમ વિશ્વમ ઇદમ વરિષ્ઠમ. આ વેદની વાણી તો અમે પહેલેથી જ જાણીએ છીએ. રામૃતમય બ્રહ્મ પરમાત્મા પુરસ્તાત આગળ પાછળ ઉપર નીચે પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં દક્ષિણમાં સર્વત્ર છે. એવમ ઇદમ વિશ્વમ, આ વિશ્વના રૂપમાં પણ તે પરમાત્મા છે. શ્રેષ્ઠમ, સર્વશ્રેષ્ઠ પણ આ પરમાત્મા છે. આ તો અમે જાણીએ છીએ, આમાં નવું પણ શું અમને કહેવાનું હતું? પરંતુ એ જે પરમાત્મા સર્વવ્યાપક સર્વાંતર્યામી સર્વસમર્થ સંસારના સૂત્રધાર છે, તે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપમાં પૃથ્વી ઉપર પ્રગટ થયેલા છે. અમે એમની સાથે રમેલા, અમે એમની સાથે રાસ ક્રીડા કરેલી, અમે એમને માખણ ખવડાવેલા, અમે એમની સાથે બેસીને પ્રેમની ઘડી બેઘડી વાતો કરેલી, દિલને દિલાસા દીધેલા, અમે તે કેવી રીતે ભૂલી શકીએ? અમારે તો તે બ્રહ્મ જોઈએ, અમારે તે બ્રહ્મ. ત્યાં સુધી અમને શાંતિ, ત્યાં સુધી અમારું મન તડપતું જ રહેશે. ઉદ્ધવજી છપ થઈ ગયા ગોપિકાઓનો પ્રેમ જોઈને, અને ગોપિકાઓનું જ્ઞાન પણ જાણે એમણે જોયું ત્યારે એમને થયું કે ગોપિકાઓ જ્ઞાનની દ્રષ્ટિએ પણ કંઈ પાછળ નથી. અત્યંત અહોભાવ ગોપિકાઓને માટે ઉદ્ધવજીને પછીથી થઈ ગયો. એ ગોપિકાઓ છે, મોર મુકુટ પી તાંબર સોહે, ગલે દે જયંતી મા, વૃંદાવન કો વાસી હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસ, સૂરદાસ તુમરે દર્શન બિન લેહુ કરવત કાશી, હરિદર્શન કી પ્યાસ, અખિયા પ્રભુ દર્શન કી પ્યાસ. આ પ્યાસ જ્યાં સુધી જીવનમાં જાગે નહીં ત્યાં સુધી ભક્તિ શું એ બરાબર સમજાશે. અત્યારે આપણે કરીએ છીએ ભક્તિને નામે નથી કરતા, એમ બધું જ કરીએ છીએ, પણ તરસ વગર કરી રહ્યા છે, તરસ કરવા ખાતર કરી રહ્યા છે, કેટલીક વાર બતાવવા કરી રહ્યા હોય, કેટલીક વાર કરવા ખાતર, કેટલીક વાર નિયમના પાલન ખાતર કરતા હોય, પણ આમ તરસ છે, રહેવાતું નથી માટે કરીએ છીએ, જેમ ખવાતું નથી માટે કરીએ છીએ. તેવી રીતે જયારે પરમાત્માને માટેની તરસ લાગશે ત્યારે તો પથારી પૂછવા લાગશે. મીરાબાઈને કહ્યું, મીરાબાઈને કોઈએ પૂછ્યું કે તમને ઊંઘ આવે છે કે, મીરાબાઈએ કહ્યું કે કેવી રીતે ઊંઘ આવે, જેમને ઊંઘ આવતી હશે તે કેટલા બધા ભાગ્યશાળી જીવો હશે, રાત્રે સૂતા હશે, સવાર ક્યારે પડતી હશે ખબર નહીં પડે, મને તો ઊંઘ આવતી, હું તો ટગર ટગર જોયા જ કરું છું, આખી રાત જાગ્યા જ કરું છું, ભગવાનને માટે પ્રાર્થના કર્યા જ કરું છું, શ્યામ સુંદર ક્યારે આવે, શ્યામ દર સુંદરની સાથે વાતો ક્યારે થાય, રડ્યા જ કરું છું, મારી ઊંઘ આરામ થઈ ગઈ, ચાલી ગઈ છે, ખબર જ પડતી નથી રાત ક્યારે પડી, રાત ક્યારે પસાર થઈ ગઈ, વળી દિવસ ક્યારે થયો, જોયા જ કરું છું, મારી ઊંઘ ચાલી ગઈ છે. સખીરી મેરી નિંદ નશાની, મીરાબાઈ કહે છે સખી મારી નિંદ તો નાસી ગઈ છે, સોલી ઉપર સે જ હમારી વિસવિદ સોના હો, ગગન મંડલ પે સે જ પિયા કી કિસવિદ મિલના હો, અરે મૈ તો પ્રેમ દિવાની મેરો દર્દ ન જાને કો, હે મૈ તો પ્રેમ દિવાની મેરો દર્દ ન જાને કો, હે મેં તો દર્દ દિવાની મેરો દર્દ ન જાને કો, ગાયન કી ગતિ ગાયન જાને ઔર ન જાને કો, ગાયન કી ગતિ ગાયન જાને ઔર ન જાને કો, મેરા કે પ્રભુ દર્દ મિટે જબ વૈધ સાવરિયા હો, દર્દ દિવાની મેરો દર્દ ન જાને કો, હે પ્રેમ દિવાની મેરો દર્દ ન જાને કો. જ્યારે જ્યારે મીરાબાઈનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે મને મા સર્વેશ્વરી આપોઆપ યાદ આવી જાય, આપણી સામે જ બેઠા છે મા સર્વેશ્વર, પ્રિન્સિપલ તરીકે પોતે રાજીનામું આપીને હવે ભગવાનને જ માર્ગે ચાલ્યા, પણ મને યાદ આવે છે કેટલાક પ્રસંગો જ્યારે અમારા પ્રવચનો વડોદરામાં ચાલતા હોય, સુરતમાં ચાલતા હોય, અમદાવાદમાં ચાલતા હોય, તો છેલ્લા કેટલાય વર્ષોથી બે દિવસ રજા હોય શનિ રવિની તો પ્રવચન સાંભળવા આવે અને પ્રવચન સાંભળીને પછી ચાલે છે. અમારા માતાજીને બહુ પ્રેમ એમને માટે હતો. માતાજી બહુ રાજી થઈ જાય આવે ત્યારે, વાતો પણ કરી માતાજી એમની સાથે સારી હતી. પણ યાદ કરો કે જ્યારે જવાનું થતું હમણાં હમણાં છેલ્લા લગભગ 4-5 વર્ષથી, 2 દિવસ આવ્યા હોય પ્રવચન સાંભળીને જવાનો જ્યારે વખત આવે, પગે લાગવા આવે જતી વખતે, તો દૃષ્કે ને દૃષ્કે છાતી ફાટે. જેવી રીતે નાનું બાળક જોરથી એને રડવું ન કહેવાય, ક્રંદન કરવું કહેવાય, ભોક મૂકીને ક્રંદન, તેવું જોરથી ક્રંદન કરે, છાતી ફાટ રડે, મને કે મને આ જીવન હવે ગમતું નથી, સુરત જવું, નોકરી કરવી નથી, મને બસ પ્રભુની જ ફકીરી ગમે છે, પ્રભુનું જ દર્શન થાય, પ્રભુની પાસે જ રહેવાનું હોય, એ વગર મને હવે કંઈ ગમતું નથી. એટલા માટે આવું ક્યાં સુધી આવવાનું, જવાનું, આવવાનું, હવે જવું નથી, નોકરી પર જવું નથી, પ્રભુનું જ કામ કરવું છે. તો એ વખતે હું કહેતો આશ્વાસન આપવા માટે, જુઓ લોકો આટલું બધું રડો ને, આજુબાજુના માણસો છે એ તમારો અવાજ સાંભળીને ભેગા થઈ જશે તો શું માનશે, બધા કંઈ તમને સમજી થોડા શકવાના. રડો, પ્રભુ તમને સંસારના જીવનમાંથી મુક્ત કરશે, તમારો યોગ એવો છે, તમે રહી શકશો પ્રભુને માન્ય ચાલે. પણ તે દિવસોમાં હું જોતો કે કેટલો બધો ઉત્કટ ભાવ, કેટલી બધી લગન, રાત્રે બેસી રહે, રાત્રે કેટલાય કલાકો હું જોતો એમને ત્યાં, મારા ઉતારા એમની સ્કૂલમાં મારા પ્રવચનો જ્યારે ગોઠવાતા ત્યારે ઉતારો એમને ત્યાં મારો રહેતો, મોટું મકાન, ખાલી મકાન, સુંદર મકાન, એમાં એકલા છે, ત્યારે પણ હું જોતો રાત્રે બેસીને ધ્યાન જ કરતા હોય, જપ જ કરતા હોય, પ્રાર્થનાઓ જ કરતા હોય, દિવસો સુધી ભોજન જ ન કરતા હોય, એકલા દૂધ પર 2-2 મહિના, 3-3 મહિના કાઢતા હોય, પાસે દૂધ લઈને પ્રભુની ભક્તિ કરતા કરતા, પ્રભુ મને આ જીવન ગમતું નથી, મને તમારી પાસે લઈ, મને તમારી સેવામાં રાખો, એ વખતે મને કહેતા કે મારે તમારી સેવામાં રહેવું છે, મને બીજું કાંઈ ગમતું નથી, ભગવાનની ભક્તિ જ કરો છે બસ, ક્યાંક તો રહેવું જોઈએ ભગવાનની ભક્તિ કરતા પણ, બધું યોગ તમને પ્રભુ આપશે. મીરાબાઈનું સ્મરણ કરું છું ત્યારે મને એમનું સ્મરણ થાય, મેં જોયેલું છે જે જીવન તેનું સ્મરણ થાય, કે લગ્ન કેવી હોય, ઉત્કટતા કેવી, મીરાબાઈની એવી જ હતી. મીરાબાઈ એ જ પ્રાર્થના પ્રભુને કરતા, પ્રભુ મને એક નાનો સરખો નોકર માનીને તમારી સેવામાં રાખો,
મને ચાકર રાખો, મને ચાકર રાખો, ચાકર રાખો જી, મને ચાકર રાખો જી, ચાકર રેશો બાગ લગાશો, નિત ઉઠ દર્શન પાસુ, વૃંદાવન કી કુંજ ગલી નમે, ગોવિંદ લીલા ગાશુ, મને ચાકર રાખો જી, હે ચાકર રાખો જી, ચાકર રાખો જી, ચાકરીને દર્શન પાવો, સુમિરન પાવો ખરચી, સુમિરન પાવો ખરચી, બાવ ભગતિ જાગીરી પાવો, તેનો બાતે સરસી, ચાકર રાખો જી, હે મને ચાકર રાખો, ચાકર રાખો જી, ચાકર રાખો જી, મોર મુગુટ પીતાંબર સોહે ગલે વૈજયંતી માલા, વૃંદાવન પ્રભુ ધેનુ ચરાવે, મોહન મુરલી વાલા રે, ચાકર રાખો જી. હજુ 30 વર્ષ માંડ થયા, 30 ની આજુબાજુ
એટલે સંસારના ભોગોને પૂરેપૂરા ભોગવવાને માટેનો વખત, જેને ગદ્દા પચીસી કહેવાય. નદીમાં પૂર આવે ચોમાસામાં, કિનારાઓને તોડીને નદી જે માતેલી મસ્ત બનીને દોડાદોડ કરે, રસ્તામાં ઝાડ આવે તો ઉખેડી નાખે, મૂળિયામાંથી ઉખેડીને થતી તે ચાલી જાય, મોટા મોટા હાથી આવે એને પણ ચાલી જાય, ઘસડી જાય, પહેલવાનોને પણ પૂછે નહીં નદી એ વખતે. એવી આ મદોન્મત્ત નદી યુવાનીની 25-20 ત્યાંથી માંડીને 40-45 સુધી, એ વખતે સત્સંગ ભાગ્યે જ ગમે, એ વખતે સંત દર્શનની રૂચિ ભાગ્યે જ થાય, એ વખતે આત્માને પરમાત્માનો પ્રેમ ભાગ્યે જ પેદા થાય, એ વખતે ક્લબો પ્રિય લાગે, સિનેમા પ્રિય લાગે, ટેલિવિઝન ગમે, પથારીઓ ગમે, શરીર સુખ ગમે. આ સમય છે મીરાબાઈનો, તે સમય રાજભાષા, રાજભવન, રાજકુટુંબમાં જન્મ, રાજકુટુંબમાં લગ્ન, અને છતાં પણ પ્રભુ મારા સર્વેશ્વરી માનવ પણ એવું જ છે. ઘર સુખી, માતા પિતા જીવે છે, સંપૂર્ણ સુખી જીવન છે, ઘર ઘણું સુખી છે, છતાંય સર્વિસ તો શોખને લીધે કરતા હતા. જુઓ ત્યારે જ ખબર પડે પ્રભુની કૃપા, પૂર્વ સંસ્કાર. કોઈક વાર વિરલ આત્માઓ આ સંસારમાં આવા આવા પ્રગટ થાય છે, કોઈ કોઈ વાર પ્રગટ થાય છે. સંસારમાં રહીને થતું નથી, ત્યાગ કરવાની તો વાત જ વળી કે આવે, ઘરડા થઈએ તો થતું નથી. ગડપણ માખીએ જરા માળા પકડો ને, તો કહે તમે પકડો ને, અમારે તો ઘણા બીજા કામ, ગડપણમાં પકડાવો. ચાલો ને કોઈ યોગેશ્વરજી મહારાજ આવ્યા છે કે છે હિમાલયમાં રહેલા તપ કરેલું, ચાલો ને ઘડી બે ઘડી, તો કહે જઈશું, હજુ તો રહેવાના છે, જઈશું. ગડપણમાં પણ રૂચિ નથી, પછી યુવાનીની તો વાત જ શું કરી. જવાની છે, ચાલી જવાની છે યુવાની, મદોન્મત્ત અવસ્થા. અને તેને જો તમે પ્રભુની અંદર વાળી શકો, પરોવી શકો, એ દરમિયાન જો ધ્યાન ધારણાને જપ તપનો પ્રેમ પેદા કરી શકો, તો મિરેકલ છે, ચમત્કાર. પ્રૌઢાવસ્થા આવે ત્યાં સુધી તો પૂર્ણ પુરુષ થઈ જાઓ, પ્રભુના દર્શન થઈ જાઓ. તમે 19મા વર્ષે હિમાલય ગયેલા, બોલો 19મા વર્ષે. ઘણા છોકરા 19મા વર્ષે અમેરિકા સ્ટડી કરવા આવે, અમે આયર સ્ટડી કરવા હિમાલય ગયા 19મા વર્ષે, હિમાલયન યુનિવર્સિટી. રહેવાયું નહીં પ્રભુ વગર એટલે ગયા, શું કહે. અને જતા પહેલા નાના હતા ત્યારથી રોજ રાત્રે 12 વાગે ઉઠી જતા, 9 વાગે સુઈ જતા, 12 વાગે ઉઠી જતા, અને 12 થી 3 પદ્માસન વાળીને ધ્યાન રોજ રાત્રે કરતા, નિરંતર નિયમ. મુંબઈમાં રહેતા, વિલાસી જીવન મુંબઈનું, તો તે વખતે પણ વિલાસી હતું. કોલેજમાં ભણતા, ચોપાટી ઉપર વિલ્સન કોલેજ છે, કાળું બિલ્ડિંગ, પથરાનું જોજો, કોઈ વાર જાઓ તો. ચારિત્ર કોઈ દુઃખ નહોતું, અને છતાં પણ પૂર્વજન્મ એના સંસ્કાર, પરમાત્માની પ્રીતિ વારસામાં મળેલી, સંકલ્પ કર્યો, યોગીસ્થો, ભગવાનના ભક્તસ્થો, બીજાને રસ્તો એ જ બતાવો. સંસારમાં કાય બોલો કેવી રીતે થાય. 19મા વર્ષે તો હિમાલય ગયો, વર્ષો થઈ ગયા, એક ઇતિહાસ થઈ ગયો. હિમાલયમાં પણ કોઈએ તૈયાર ભાણા થોડા રાખ્યા આપણે માટે કે જઈએ એટલે આવો યોગેશ્વરજી, તમારે માટે બધું રાખી જમજો. દિવસો સુધી ભૂખે રહેવું પડે, પથારીઓ કોઈ રાખે નહીં આપણે માટે, નીચે જ સૂવું પડે આપણે. ઠંડા પાણી હોય, ગંગાના ઋતુ, ઠંડી ઘણી હોય, બધું સહન કરવું પડે. એકલા રહેવું હોય, વાઘ હોય, રીંછ હોય, સાપ હોય, એવા ગુરુ જંગલો હોય. માતાજી તો પછી આવ્યા, પ્રથમ 10 વર્ષ તો હું એકલો જ હિમાલયમાં રહ્યો, પછી માતાજી મારી સાથે રહેવા આવ્યા. 32 વર્ષ સુધી પછી એ સાથે રહ્યા, ગયા વર્ષે એમનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી સાથે રહ્યા. પણ એવી રીતે હિમાલયના ઘોર જંગલોમાં રહેવા, તપશ્ચર્યા કરવાની, અને પ્રભુના દર્શનની લગ્ની લાગી જ્યારે, ત્યારે પછી શું, ખાવાનું જ છોડી દેવાનું. લગ્ન લાગે એટલે નિશ્ચય કે જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી ભોજન નથી, ખલાસ. ત્યાં સુધી ક્યાંય જવાનું નહીં, ત્યાં સુધી બોલવાનું નહીં, મૌન નથી દિવસો સુધી. જગદંબાના દર્શનની ઈચ્છાથી પ્રભુને મા રૂપે જોવાની, તો 31 દિવસ પાણી પર ગયા, 31 દિવસ એક જ ઠેકાણે, દેવપ્રયાગ સ્થળમાં, બદ્રીનાથ જતા દેવપ્રયાગ આવે છે. 31 દિવસ ઘોર જંગલમાં આસો સુદ એકમથી, અને પાણી પણ કેટલું, સ્નાન કરવા જઈએ ઝરણું બાજુમાં આપ્યું, સ્નાન કરવા જઈએ ત્યારે પાંચ વાર આચમન જ કરવાનું, એ પાંચ વાર આચમન તે જ આખા દિવસનું પાણી. બીજે દિવસે સ્નાન કરવા જઈએ ત્યારે પાંચ વાર આચમન, આખી રાત બેસી રહેવાનું, પ્રાર્થના કરવાની, ઉત્કટતાથી પ્રતીક્ષા કરવાની, પ્રભુ દર્શન આપે. ના આપે તો ભોજન નથી કરવું, ભલે શરીર પડી જાય એવો દ્રઢ સંકલ્પ. ઈશ્વર નામની કોઈ વસ્તુ હોય તો દર્શન આપે, નહીં હોય તો કાંઈ નહીં. આપણે જેટલો પણ ભોગ આપવો પડશે તેટલો આપવા આપણે તૈયાર છીએ. બીજું શું, ધ્રુવજી મધુવનમાં પાંચ મહિના સુધી તપ્યાતા જ, પાર્વતી શંકરને માટે તપ્યાતા જ, આપણે પણ તપશું તો શું બગડી જવાનું છે. આપણે એક સંસારમાં નહીં હોઈએ તો બાવા આદમનો વંશ કાંઈ વહેલો ઓછો થવાનો છે. હજારો લોકો જન્મે છે, હજારો ચાલ્યા જાય છે. દર્શન થવાના હોય તો જ જીવનનું કાંઈક રહસ્ય, તો જ જીવનનો આનંદ, માટે કરી જ લેવા જોઈએ. ત્યારે શક્તિ છે વ્રત કરવાની, ઉપવાસ કરવાની, બધી શક્તિ છે. 1947ની વાત કરું છું, 47 તમારામાંના કેટલાક જન્મ્યાય કદાચ નહીં હોય એ વખતે, 1947 તે વખતની આ વાત કરું. 31 દિવસ પાણી પર ગયા, 32મા દિવસે પ્રભુના દર્શન, જગદંબાના દર્શન 1.25 કલાક સુધી થયા. ભાઈબીજનો દિવસ હતો, વાતો પણ થઈ. માગે છે તેને નથી મળતું, કલિકાળ છે, કલિકાળમાં જલ્દી મળે છે, પણ માગે છે પણ ઈચ્છા કોને છે, તલસાટ કોને છે, ભોગ કોને છે, તરસ કોને છે, રાગ કોને છે. રાગ જો જાગે તો કલિકાળમાં પણ કશું કીધું નથી. તમને જેટલો રાગ દુકાન ચલાવવા માટે છે, તમને જેટલો રાગ પૈસા ભેગા કરવા માટે છે, તેનો તેનાથી થોડો ઓછો ભલે હોય, પ્રભુને માટે જો હોય તો એ બડો પાર્થિવ પણ નથી, આવતો નથી, જીવની અંદર આવતો નથી. પ્રભુની પૂર્ણ કૃપા હોય, પૂર્વના સંસ્કારો હોય તો એ રાગ આવી શકે. મીરાબાઈના સંસ્કાર હતા એટલે નાનપણમાં રાગ, મહેલ સોના લાગતા હતા, યુવાની અધૂરી લાગતી હતી, પ્રભુની કૃપા સિવાય જીવન ખારું કુશ જેવું લાગતું. વ્રજભૂમિનો રસ્તો પકડ્યો, વૃંદાવન. તુલસીદાસજીની સલાહ લીધી, તે વખતે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કાશીમાં નિવાસ કરતા હતા. મીરાબાઈએ રાજભવન છોડતા પહેલા તુલસીદાસજીને પૂછાયું કે મારે શું કરવું, મારાથી દેવા કરવું. ભક્તિ એવી જાતિ છે ભગવાન કૃષ્ણને માટે કે હવે હું બે ઠેકાણે પગ રાખી શકું તેમ નથી, દૂધમાં ને દહીંમાં હવે રાખી શકાય તેમ નથી. હવે તો એક જ વાત, એક જ તરફ થઈ જવું છે. તમને શું લાગે છે? શાસ્ત્રો કહે છે સ્ત્રીએ ન છોડવું જોઈએ, લોકાચાર્ય એમ કહે છે અમારા જમાનામાં, કુટુંબ કપેલાઓ ખોલી ખાશે. તમને શું લાગે છે? તમે અમારા જમાનાના મહાન સંત, તમારો અભિપ્રાય લઈએ તો શું વાત. તુલસીદાસજીએ સીધી ભાષામાં વાત ન કરી, સીધી ભાષામાં જવાબ ના આપ્યો, જરા આડકતરી રીતે જવાબ કે જ્યાં રહીને પ્રભુનું ભજન ન થાય તે જગ્યામાં રહેવા કરતા તે જગ્યાને ત્યાગવી સારી. જાકે પ્રિયના રામ રામ હોય દે, સો તજી એ કોટે બૈરી સમ યદ્યપી પરમ સમી. જાકે પ્રિયના રામ હોય દે, નરસિંહ મહેતાએ સીધી ભાષામાં વાત કરી. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરી વિઠ્ઠલવરને ભજીએ રે. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, ભગિની સુતદારાને તજીએ, જેમ તજે કંચુકી સાપ રે. પ્રથમ પિતા પ્રહલાદે તજીયો. નરસિંહ મહેતાએ સીધી ભાષામાં વાત કરી. મીરાએ પૂછ્યું, અઘરું છે છોડવું? છોડવાની વાતો કરવી, એક કપડું આપણી પાસે કોઈ હોય સારું અને કોઈ આપણને કે આ બહુ સારું છે, તો કે આ બહુ સારું છે, તમને ગમે છે, તો કે આપણને બહુ ગમે છે, દેખાવ છે તમે બહુ, જરા મને આપી દેશો. લંબા ગઈ ગયું મન ત્યાં જ આપણને, તને આપી દેવા માટે મેં લીધું છે એમ ગઠિયા ચકમક જણે આપણે એક કપડા સારું, પણ રાજભવન છોડવા એ તો સારું છે કે આપણને રાજભવન મળ્યા નથી, સ્વપ્નમાંય મળ્યા નથી તો છોડવાની વાત જ ક્યાં. બહુ ઘણું છે બાહ્ય ત્યાગ કરવો, એ પણ બહુ મોટું મનોબળ માગે. પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા હોય તો માણસ બાહ્ય ત્યાગ પણ કરે, નહીં તો હંમેશા એને પોતાની ચિંતા સતાવી. કે મારું થશું આખી જિંદગી હું કરીશ. કેવી રીતે ગુજરાન ચાલશે? પ્રભુને ભરોસે બધું મૂકવું એ કાંઈ રમતમાં જ છે. મેરાબાઈએ એવું કીધું હતું, ભક્તિ સાચી હતી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કૌ શરણમ વ્રજ, છોડી દીધું મીરાએ. તે મીરાબાઈ કહે છે, પ્રભુ જરા મને એક મેડ સર્વન્ટ તરીકે તો રાખો, બીજું કંઈ નહીં. તમારા દરબારમાં તો કેટલી બધી મેડ સર્વન્ટની એ જરૂર પડે, એકાદમાં નહીં રાખી. જોગી આયા જોગ કરન કો તપ કર દે સંન્યાસી, હરિ કીર્તન કો સાધો આયે વૃંદાવન કે વાસી, મને ચાકર રાખો જી. મીરા કે પ્રભુ ગહિર ગભીરા, હૃદય રહો જી ધીરા, આજ રાત પ્રભુ દર્શન દીનો, જમુનાજી કે તીરા. એ મીરાબાઈ પછી આટલી બધી તરસ હતી, આટલી બધી લગન હતી, તે નકામી ગઈ નહીં. મારી પ્રીતિ નકામી ગઈ નહીં, આ પૂર્વજન્મની પ્રીતિ હતી. મી રાખે છે, પૂર્વજન્મની હું રજગોપી, ચૂક કરતા અહીં આવી, રાણાજી હું તો ગિરિધર ને મનબા. પૂર્વજન્મનો વારસો મળે, હવે પ્રભુ વગર રહેવાય તો. મી રાખે છે, આ મધ્યરાત્રિ અડધી રાત્રે યમુનાને કિનારે મને પ્રભુએ દર્શન આપ્યું. આધી રાત પ્રભુ દર્શન દિનનો દિનનો ભૂતકાળ છે, દર્શન આપ્યું જમુનાજી કે તીરા, યમુનાના કિનારે દેખ્યા. આટલો બધો પ્રેમ માણસને થાય ને દર્શન ન મળે એવું બને? જો આપણા પર કોઈને બહુ પ્રેમ હોય ને, કોઈ બહુ પ્રેમથી આપણું પૂજન ને આપણું સ્વાગત કરવા તૈયાર હોય, અને કોઈક પણ આપણને કહેનારું મળે કે પેલું માણસ તમને બહુ પ્રેમથી યાદ કરતું લાગે, તમારો ફોટો રાખ્યો છે, ફોટાને રોજ માળાઓ પહેરાવે છે, રોજ ત્યાં અગરબત્તીઓ કરે છે, ફૂલડા ચડાવે છે, એમ કેવું છે? તો કે હા, તમે જુઓ તો ખરા, તો જોવાય આપણે એકવાર જઈએ માણસ. આટલો બધો પ્રેમ એને મારે માટે, તો એવી રીતે માણસને પ્રભુની માટે આટલો બધો પ્રેમ થઈ જાય. તુલસી જેવો, સૂર જેવો, નરસિંહ જેવો, તુકારામ જેવો, ચૈતન્ય મહાપ્રભુ જેવો, રામકૃષ્ણ પરમેશ્વર જેવો, શ્રીમદ રાજચંદ્ર જેવો, ગોપિકાઓ જેવો, મીરા જેવો થઈ જાય તો પ્રભુ પણ દૂર રહી શકે નહીં. એ પ્રેમનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે કે નીડલ અને મેગ્નેટ ભેગા થઈ જાય. આ વિજ્ઞાન કે તમે મેગ્નેટની પાસે નીડલને મૂકો એટલે બંને જોડાઈ જ જવા. સાયન્સનો લો કામ કરે છે, આપણે ન ઈચ્છીએ તો એ જોડાઈ જાય. પણ હા, તમે નીડલને નીચલા માળે રાખો ભોયતળીએ, અને મેગ્નેટને અહીંયા ઉપર કબાટમાં રાખો તો આ લો ધારેલો કામ નહીં કરે. એ પાછું એનું ડિસ્ટન્સ અમુક જ હોવું જોઈએ. એમાં જીવ થોડોક અભિમુખ બને પરમાત્મા તરફ. તુલસીદાસજી રામાયણમાં તેને સન્મુખ થવાનું કહે છે. તો જીવ થોડોક સન્મુખ થઈ જાય શિવની, થોડોક સત્સંગ કરીને થોડોક તૈયાર થઈ જાય, સાત્વિક થઈ જાય, થોડું સ્મરણ કરતો થઈ જાય, તો પછીથી આ નીડલ રૂપી જીવ અને મેગ્નેટ રૂપી શિવ પરમાત્મા બંનેનું યુનિયન જોડાણ નિયમ છે. આ તો સાયન્ટિફિક લો, આમાં બીજું કંઈ નવું છે. મીરાબાઈને દર્શન થયું. આવો જે પ્રેમ છે તેને દેવર્ષિ નારદજી ભક્તિનું નામ આપે છે. આપણે ભક્તિને નામે જે કરી રહ્યા છીએ તે હજુ સાચી ભક્તિ નથી. હજુ તો પાપા પગલી છે ભક્તિના માર્ગમાં. હજુ તો એબીસી ઓફ ડિવોશન ભક્તિ, એનું હજુ આપણે ઘૂંટવાની તૈયારીમાં છીએ. અને છતાં પણ અહંકાર એટલો બધો રાખીએ છીએ, જાણે આપણા જેવી તો ભક્તિ કોઈ કરતું જ ન હોય દુનિયામાં. એટલું બધું જયારે ભક્તિ થશે ત્યારે તો હાલ અહવાલ કેવા તમારા થઈ જશે, ભક્તોના જીવન વાંચવાથી ખબર પડશે. કેવો ત્યાગ થઈ જશે, કેવી નિર્મમતા થઈ જશે, કેવો તલસાદ થઈ જશે, મગનને ચેન જ નહીં પડે, ઊંઘ આરામ થઈ જશે, ઉડી જશે, ખાવાનું ભાવશે નહીં, વાત કરવાનું મન નહીં થાય. હજુ તો ઘણી વાર છે, ચસકી ગયું લોકો વાત કરશે, ઠેકાણે નથી, મેન્ટલ હોસ્પિટલમાં મોકલો. હજુ બહુ વાત છે. કેવલ ભક્ત નામ પાછળ જોડવાથી કાંઈ ભક્તિ થઈ એમ નથી, તો બહુ છે. તમે ગુજરાતમાં જાઓ તો છાપાઓમાં એટલા બધા ભક્તોના નામો વાંચો કે તમને એમ થાય કે આટલા બધા ભક્તો છે. એટલા અમદાવાદમાં જ તમે વાંચો છાપાઓમાં, સંદેશમાં અને ગુજરાત સમાચારમાં જાહેરાતો વાંચો, અબુ ભગતના ભજન, છગુ ભગતના ભજન, ટકુ ભગતના ભજન, મગન ભગતના ભજન, રમણ ભગતના ભજન, આટલા બધા ભગતો. દાડી નોકરી કરે છે, રાત્રે ભજન સારું કામ છે, પ્રભુમાં મન લગાડે છે, બાને પણ પાંચ માણસોને મદદ કરે. આપણે તો આટલા બધા ભગતો, આમાં કરવાનું બીજું કંઈ જ નહીં. ગાતા થોડું શીખવાનું, પાછળ ભગત શબ્દ લગાડી દેવાનો. આપણે ન લગાડીએ તો બીજા પણ લગાડી દે. ક્યાંયથી આ લાયસન્સ લેવાનું નહીં, કશું આટલું બધું સહેલું છે ભગત તો એમાં પણ નહીં થાય. એ તો સારું છે કે ભગત લખે છે, ભક્ત લખતા નથી. બહુ આવું અબુ ભક્ત નથી લખતા, ભગત. ભગત તો અટકે હોય છે, પછી મિનિસ્ટર પણ આપણે ત્યાં ભગત થઈ ગયા. લોકસભાના સ્પીકર પણ એક ભગત હતા, જો તમને ખબર હોય તો, ભારતની લોકસભાના, ગઈ લોકસભાના સ્પીકર ભગત. એક મિનિસ્ટર સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં પણ ભગત હતા. એટલે ભગત લખે છે બહુ સારું છે, ભગત સરનેમ પણ છે લોકો. ભક્ત હજુ લખતા નથી. ભક્ત થવું બહુ જોખમ, ભક્ત થાય માણસ એટલે તો પછી બાકી શું રહે. એ ભગવાન સિવાય કોઈને મનથી બચતો ન હોય, ભગવાન સિવાય કોઈને વાણીથી બચતો ન હોય, ભગવાન સિવાય કોઈને હૃદયથી બચતો ન હોય, ભગવાન સિવાય કોઈને ક્ષણે ક્ષણે પળે પળે બચતો ન હોય, ભગવાનને જ બચતો હોય, ભગવાનને જ ચાહતો હોય, ભગવાનની જ પ્રીતિથી એનો પ્રાણ રંગાયેલો હોય. ભક્તિ બહુ જગ્યા, એને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ જપ કરતા કરતા, ધ્યાન કરતા કરતા, દેવ દર્શન કરતા કરતા, રામાયણ મહાભારત ભાગવત વગેરેની કથાઓ સાંભળતા સાંભળતા, ગીતા પાઠ કરતા કરતા પ્રભુને અંતરના અંતરતમમાંથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ જગાડી તો એકવાર આ ભક્તિ નિધારા જગાડી, આવો પ્રેમ એકવાર જગાડો તો. પ્રભુ અત્યારે મેં કહીએ છે ખરા, પણ જેવો જોઈએ તેવો પ્રેમ એની પાછળ નથી. જરા જગાડી, જરા કઠોર બની જાઓ. જેમ તમે શિલા પર પગ મૂક્યો અને એની અહલ્યા કરી નાખી, એમ અમારા પથ્થર જેવા હૃદય પર થોડો તમારો ચરણ સ્પર્શ કરી દો ને, જરા અહલ્યા એમાંથી થઈ જાય. આહલાદ અહલ્યા, આહલાદથી યુક્ત આખું જીવન બની જાય તમારા પ્રેમથી, પરિપ્લાવિત થઈ જાય. જરા કરી દો ને પ્રભુ, કૃપા કરી દો. રોજ રોજ આવી એપ્લિકેશન દયાની અરજીઓ કરીએ તો એકાદ ક્ષણે એનો લાભ મળે. પણ આપણે ઈચ્છતા હોઈએ તો બધું થાય, ન ઈચ્છીએ તો કાંઈ થાય. પ્રાર્થના તો નારદજી આને ભક્તિ કહે છે. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા, આ ભક્તિ તો પરમાત્માની અંદર પરમ પ્રેમમયી છે. રાગ પરમાત્માને માટેનો અસાધારણ માત્રા પર પહોંચે ત્યારે ભક્તિ થઈ તેમ કહેવાય છે. નારદજી કહે છે, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ
હવે માં સર્વેશ્વરી પોતાના રચેલા ભજનનું ગાશે, પછી આપણે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે વળી પાછા આ જ વિષય ઉપર, ભક્તિ યોગ વિષય ઉપર વાર્તાલાપ કરીશું આપણે.
વંદન હજારો વાર ગુરુજી અમારા,
yeah.
Amen.